એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે એક એવી આત્મકથાની, એવી કહાણીની વાત કરવાના છીએ જે ખરેખર આપણને હચમચાવી દે.
હા, ચોક્કસ.
પુસ્તક છે લારા લવ હાર્ડેનનું ધ મેની લાઇવ્સ ઓફ મામા લવ, એમની આત્મકથા. આપણો ઉદ્દેશ્ય એ છે કે આ અસાધારણ જીવનમાંથી, મતલબ આટલી બધી ઉથલપાથલમાંથી, કંઈક મહત્વના બોધપાઠ, કંઈક ઊંડી સમજ આપણે મેળવી શકીએ.
બિલકુલ. અને આ વાર્તા છે પણ એવી કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી લાગે નહીં.
સાચી વાત છે. કેવી રીતે કોઈ વ્યક્તિ આટલા બધા, એમ કહીએ કે વિરોધાભાસી જીવન જીવી શકે? ચાલો આજે આ સફરમાં થોડા ઊંડા ઉતરીએ.
જરૂર. લારા લવ હાર્ડેન એટલે કે એમની ઓળખ જ કેટલી બધી છે. કેલિફોર્નિયાના સારા એવા વિસ્તારમાં રહેતી એક માતા, ચાર બાળકો, પાલતુ પ્રાણીઓના મનોવિજ્ઞાની તરીકે સફળ કારકિર્દી, અને પછી અચાનક
બીજી બાજુ
હેરોઇનની વ્યસની, 32 ગુનાઓ, જેલ.
બાપરે,
32.
હા, અને પછી પાછું ત્યાંથી ઉઠીને ડેસમન્ડ ટુટુ, દલાઈ લામા જેવા લોકો સાથે કામ કરનાર વ્યક્તિ, બેસ્ટ સેલિંગ લેખક, એક મોટી સાહિત્યક એજન્સીના માલિક.
હા,
આ પરિવર્તન ખરેખર અકલ્પનીય છે.
અને મને લાગે છે કે આ ફક્ત એક સંઘર્ષમાંથી બહાર આવવાની વાર્તા નથી, બરાબર ને? એનાથી કંઈક વધુ છે.
ચોક્કસ.
આ પુસ્તક ઓળખ શું છે, શરમ શું છે, સમાજ આપણી પાસે શું અપેક્ષા રાખે છે, અને પેલી બીજી તક શું બધાને મળવી જોઈએ, એવા ઘણા ઊંડા સવાલો ઉભા કરે છે.
બરાબર કહ્યું. આ ખાલી લારાની વ્યક્તિગત વાત નથી, આ અમેરિકાના ઓપિયોઇડ સંકટનું એક જીવતું જાગતું ચિત્ર પણ છે. અને સાથે સાથે આપણી ન્યાય વ્યવસ્થા એ કેવી રીતે ભૂતપૂર્વ કેદીઓ માટે મુશ્કેલીઓ ઊભી કરે છે, એક અદૃશ્ય દિવાલ જેવી.
હા, પેલી કાગળની જેલ.
એ જ. અને ક્ષમા, પોતાની જાતને માફ કરવું, બીજાઓ પાસેથી માફી મેળવવી, આ બધું કેટલું જટિલ છે એના પર પણ આ પુસ્તક સરસ રીતે પ્રકાશ પાડે છે.
સાચી વાત. આ વાંચીને કે સાંભળીને ખરેખર વિચાર આવે કે શું કોઈ વ્યક્તિને એના સૌથી ખરાબ કામથી જ ઓળખવો જોઈએ હંમેશ માટે? એ જ મોટો પ્રશ્ન છે. ચાલો એમની શરૂઆતથી વાત કરીએ.
હા, શરૂઆત ક્યાંથી થઈ? એમનો ઉછેર તો, જેમ આપણે વાત કરી, દેખીતી રીતે ખૂબ પરફેક્ટ લાગતા વાતાવરણમાં થયો હતો. સારું ઘર, સારી સગવડો.
હા, વિશેષાધિકૃત જીવન કહી શકાય. પણ એ દેખાવ જાળવવાની કળા, મતલબ બધું બરાબર છે એવું બતાવવાની આવડત એ કદાચ નાનપણથી જ શીખી ગયા હતા. અને એ જ વસ્તુ પછીથી પેલું બેવડું જીવન જીવવામાં કદાચ મદદરૂપ થઈ હશે.
એટલે કે શરૂઆતથી જ એક પ્રકારનું દબાણ હતું સંપૂર્ણ દેખાવાનું.
બહુ જ. નિષ્ફળ જવાનો ડર અને પેલું ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ જે કહેવાય ને.
હા, કે હું જે દેખાઉં છું તે છું નહીં, પકડાઈ જઈશ.
બરાબર. એ લાગણી ગુનાઓ કર્યા પહેલાથી જ હતી. લગ્ન થયા, બાળકો થયા, એપ્ટોસ જેવી સરસ જગ્યાએ રહેવા ગયા, બધું જ બહારથી એકદમ ચકાચક.
અને પેલી પાલતુ પ્રાણીઓના મનોવિજ્ઞાની તરીકેની કારકિર્દી એ પણ રસપ્રદ છે. મતલબ એ બીજાની અબોલ જરૂરિયાતોને સમજી શકતા હતા.
હા, એ કળા હતી એમનામાં, પણ કદાચ પોતાની અંદર જે ખાલીપો હતો, જે અસંતોષ હતો,
એને નહોતા સમજી શક્યા.
કદાચ નહીં. અને આ જે ગેપ હતો બાહ્ય સફળતા અને આંતરિક ખાલીપા વચ્ચેનો, એ જ વ્યસન માટે ફળદ્રુપ જમીન બન્યો એમ કહી શકાય.
અને એની શરૂઆત થઈ ચોથા બાળકના જન્મ પછી, પેલી પેઇનકિલરથી.
હા, શારીરિક પીડા માટે ડોક્ટરે વિકોડિન લખી આપી, ઓપિયોઇડ દવા. આ દવાએ દર્દ તો ઓછું કર્યું જ, પણ પેલી જે અંદરની બેચેની હતી, અપૂર્ણતાની લાગણી હતી, એને પણ જાણે ક્ષણભર માટે શાંત કરી દીધી.
ઓહ, એટલે અહીંથી એ રસ્તો શરૂ થયો.
બસ, આ જ શરૂઆતનો બિંદુ હતો. એક રાસાયણિક ઉપાય મળી ગયો પેલી આંતરિક તકલીફો માટે, અને પછી એ લપસણી બહુ જ ઝડપી હતી.
અને વિકોડિનથી સીધા હેરોઇન પર આ કેવી રીતે બન્યો? અને પછી વ્યસનનો ખર્ચ, એ પોષવા માટે ગુનાખોરી, પડોશીઓના મેલ, ચેક, ક્રેડિટ કાર્ડ ચોરવા, આ બધું એ જ વ્યક્તિ કરી રહી હતી જે બહારથી તો પીટીએ મીટિંગમાં જતી માતા હતી.
આ માનવું અઘરું છે, પણ અહીં પેલો ધ નેબર વાળો આઈડિયા કામ આવે છે.
ધ નેબર એ શું છે?
લારાએ પોતાના મનમાં જાણે એક બીજું પાત્ર ઊભું કર્યું, ધ નેબર, જે આ બધા ખરાબ કામો કરતું હતું. આનાથી કદાચ તે પોતાના સારા સ્વરૂપને, જે માતા હતી, પત્ની હતી, તેને આ ગુનાહિત કાર્યોથી માનસિક રીતે અલગ રાખી શકતી હતી.
ઓકે, એક પ્રકારની મનોવૈજ્ઞાનિક ઢાલ.
હા, એક બચાવ પ્રયુક્તિ જેના કારણે એ અકલ્પનીય બેવડું જીવન જીવી શકી. એક તરફ બાળકોની સોકર ગેમ્સ અને સ્કૂલના ફંક્શન, અને બીજી તરફ નકલી ચેક વટાવવા અને ચોરી કરવી.
અને સૌથી નવાઈની વાત તો એ કે આટલા લાંબા સમય સુધી કોઈને ખબર જ ના પડી. પરિવાર, મિત્રો, કોઈને નહીં?
કોઈને નહીં. એ દેખાવ જાળવવામાં માહેર હતી, પણ છેવટે તો
સત્ય બહાર આવે જ. પેલો ધરપકડનો દિવસ, ઘરમાં પોલીસ ત્રાટકી. એ ક્ષણ કેવી રહી હશે? જે સંપૂર્ણ દુનિયા એમણે બનાવી હતી તે એક ઝાટકે
ધ્વસ્ત થઈ ગઈ. જાહેરમાં સંપૂર્ણ અપમાન, 32 ગુનાઓના આરોપ અને સીધા સેન્ટાક્રુઝ કાઉન્ટી જેલમાં. એ એમના જૂના જીવનનો એક હિંસક અંત હતો.
પણ કહેવાય છે ને કે દરેક અંત એક નવી શરૂઆત લાવે છે.
બરાબર. અને જેલમાં જ એમને એક નવી ઓળખ મળી, એક નવું નામ, જેણે પછીથી એમના જીવનમાં બહુ મોટો ભાગ ભજવ્યો.
કયું નામ?
મામા લવ.
મામા લવ? આ નામ કોણે આપ્યું? કેમ?
આ નામ જેલમાં એમની સાથે રહેલી બીજી કેદી સ્ત્રીઓએ આપ્યું હતું. કેમ કે જેલમાં પણ એમનો જે માતૃત્વનો સ્વભાવ હતો, બીજાની સંભાળ રાખવાની વૃત્તિ હતી, એ છુપાઈ નહોતી.
રસપ્રદ.
અને લારા માટે આ નામ બહુ મહત્વનું બની ગયું. એ એક પ્રકારની સ્વીકૃતિ હતી કે એમના ગુનાઓ ઉપરાંત પણ એમનું એક અસ્તિત્વ છે, એક મૂળભૂત સ્વભાવ છે. આ નામે એમને પોતાની જાતને ફરીથી જોવામાં, સમજવામાં મદદ કરી.
જેલમાંથી છૂટ્યા પછીનું જીવન પણ ક્યાં સહેલું હશે? એક ગુનાહિત રેકોર્ડ સાથે ફરીથી સમાજમાં ગોઠવાવું, નોકરી શોધવી, ઘર શોધવું,
એ તો એક અદ્રશ્ય જેલ જેવું જ. તે પોતે એને શરમનો ભૂત કહે છે, જે સતત પીછો કરતો હતો. નોકરી મળવી લગભગ અશક્ય હતી, ક્યાંય કોઈ તક દેખાતી નહોતી.
તો પછી આઈડિયા આર્કિટેક્ટ્સમાં તક કેવી રીતે મળી?
એ પણ એક સંઘર્ષ પછી. ડગ અબ્રામ્સ નામના એક વ્યક્તિની નાની સાહિત્યક એજન્સી હતી, આઈડિયા આર્કિટેક્ટ્સ. ત્યાં એમને ઇન્ટર્ન તરીકે કામ મળ્યું. શરૂઆત શાબ્દિક રીતે ઓફિસનો કચરો ઉપાડવાથી કરી હતી.
અને પોતાનો ભૂતકાળ
એ છુપાવી રાખ્યો હતો.
હા, બિલકુલ, સખત રીતે છુપાવ્યો હતો. એમને ડર હતો કે જો સત્ય બહાર આવશે તો આ તક પણ જતી રહેશે.
અને ત્યાંથી કચરો ઉપાડવાથી શરૂ કરીને એજન્સીના પ્રેસિડેન્ટ અને સહસ્થાપક બનવા સુધીની સફર, આ ચમત્કાર જેવું લાગે છે. આ કેવી રીતે શક્ય બન્યું?
એમની મહેનત, એમની બુદ્ધિ, એ તો હતું જ, પણ સાથે સાથે એમની સહાનુભૂતિ, લોકોને સમજવાની એમની ક્ષમતા, કદાચ પેલો પાલતુ મનોવિજ્ઞાની વાળો અનુભવ અહીં કામે લાગ્યો હશે.
હા, કદાચ.
એ ધીમે ધીમે આગળ વધ્યા, ઇન્ટર્નમાંથી એક્ઝિક્યુટિવ અસિસ્ટન્ટ બન્યા, પછી એજન્ટ બન્યા, અને છેવટે તો કંપનીના ભાગીદાર અને પ્રેસિડેન્ટ બન્યા.
પણ શું?
પણ આ બધાની વચ્ચે પેલો શરમનો ભૂત તો સાથે જ હતો, પેલું સત્ય છુપાવી રાખવાનો બોજ. અને પછી એક દિવસ એમણે નિર્ણય કર્યો.
કયો નિર્ણય? અતાના બોસ ડગ એબ્રેમ્સ, જેમણે એમના પર આટલો વિશ્વાસ મૂક્યો હતો, જેમણે એમને આ તક આપી હતી, એમની સામે પોતાના સંપૂર્ણ ભૂતકાળની કબૂલાત કરવાનો.
ઓહ, આ તો બહુ મોટો જુગાર હતો. બધું દાવ પર લાગી ગયું કહેવાય.
હા, એમને ખુદને ડર હતો કે કદાચ નોકરી જતી રહેશે, બધું જ ખતમ થઈ જશે. આ એક મોટી પરીક્ષા હતી. શું આ દુનિયા, આ વ્યવસાયિક જગત ખરેખર કોઈને બીજી તક આપે છે?
અને ડગ એબ્રેમ્સની પ્રતિક્રિયા એક ક્ષણ નિર્ણાયક રહી હશે.
એમની પ્રતિક્રિયા લારાની કલ્પના બહારની હતી. ડગે કોઈ જજમેન્ટ પાસ કર્યા વિના ખૂબ જ શાંતિથી, કરુણાથી એમની આખી વાત સાંભળી અને પછી કહ્યું, લારા, હું તારા ભૂતકાળને કારણે તારી સાથે નથી, હું તું જે છે તેને કારણે તારી સાથે છું.
વાહ.
એમણે સંપૂર્ણ અને બિનશરતી સમર્થન આપ્યું, અને એ ક્ષણ લારા માટે મુક્તિની ક્ષણ હતી. પેલો શરમનો ભૂત જાણે ઓગળી ગયો. આ કરુણા, આ સ્વીકૃતિએ એમને પોતાના ભૂતકાળ અને વર્તમાનને એક કરવાની હિંમત આપી.
અને અહીંથી ખરા અર્થમાં એમના જીવનનો નવો અધ્યાય શરૂ થયો એમ કહી શકાય?
બિલકુલ. પછી તો એમણે પાછું વળીને નથી જોયું. વિશ્વના કેટલા મોટા ગજાના લોકો સાથે કામ કર્યું. ડેસમન્ડ ટુટુ, દલાઈ લામા, બ્રેને બ્રાઉન, ઓપરા વિન્ફ્રે.
અદ્ભુત.
4 વખત ન્યૂયોર્ક ટાઈમ્સ બેસ્ટસેલિંગ લેખક બન્યા, અને સાથે સાથે પોતાના અનુભવનો ઉપયોગ કરીને ફોજદારી ન્યાય સુધારણા માટે પણ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું.
ખાસ કરીને ડેસમન્ડ ટુટુ સાથે પેલું ક્ષમા પરનું પુસ્તક ધ બુક ઓફ ફરગીવિંગ, એ લખવું એમના માટે કેટલું અર્થપૂર્ણ રહ્યું હશે.
હા, વિચારો, એક ભૂતપૂર્વ કેદી જે ચોરી અને છેતરપિંડી માટે જેલમાં ગઈ હતી, તે હવે દુનિયાને ક્ષમા વિશે શીખવી રહી હતી નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા સાથે મળીને. આજ તો જીવનની કરુણામાંથી કરુણાનું સર્જન છે.
આટલી બધી ઉથલપાથલ પછી, આટલા બધા અનુભવો પછી, એમના જીવનના મૂળભૂત સિદ્ધાંતો શું રહ્યા હશે? કયા વિચારો એમને ટકાવી રાખ્યા, આગળ વધવામાં મદદ કરી?
મને લાગે છે કે એમના દર્શનમાં ત્રણ મુખ્ય બાબતો સ્પષ્ટ દેખાય છે. પહેલી છે કટ્ટર જવાબદારી, રેડિકલ અકાઉન્ટેબિલિટી જેને કહેવાય.
એનો મતલબ?
મતલબ કે પોતાના કાર્યોની 100% માલિકી સ્વીકારવી, કોઈ બહાના નહીં, કોઈ બીજા પર દોષ નહીં. હા, વ્યસન હતું એ કારણ સમજાવવું, પણ એને બહાનું ન બનાવવું. અને શરમથી મુક્તિ મેળવવી હોય તો ભૂતકાળ છુપાવવાથી નહીં, પણ એને પોતાની ઓળખનો એક હિસ્સો બનાવવાથી મળે છે.
આ કરવું ખૂબ અઘરું છે, પોતાની ભૂલોની આટલી નિખાલસતાથી જવાબદારી લેવી.
છે જ, એટલે જ બીજો સિદ્ધાંત પણ મહત્વનો છે, કરુણાપૂર્ણ જિજ્ઞાસા,
કમ્પેશનેટ ક્યુરિયોસિટી.
એટલે
કે પોતાની જાતને કે બીજાને, જેમ કે જેલમાં સાથી કેદીઓ, તરત જજ કરવાને બદલે તેમની પરિસ્થિતિ, તેમની વાર્તા વિશે જિજ્ઞાસુ બનવું. શા માટે હું આવું વર્તન કરું છું, શા માટે તેઓ આવું વર્તન કરે છે. આ જિજ્ઞાસા આપણને પોતાની જાતને વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરે છે, આત્મદ્વેષ વગર. અને એ આપણને વ્યસની કે ગુનેગાર જેવા લેબલ પાછળના માણસને જોવાની પ્રેરણા આપે છે.
અને ત્રીજો સિદ્ધાંત, ત્રીજો અને કદાચ સૌથી માનવીય સિદ્ધાંત, દરેક વ્યક્તિનું આંતરિક મૂલ્ય. કોઈ પણ વ્યક્તિ તેના સૌથી ખરાબ કામથી વ્યાખ્યાયિત નથી થતો. સમાજ ઘણીવાર અમુક લોકોને ફેંકી દેવા યોગ્ય ગણી લે છે. લારા આ વિચારને નકારે છે. પેલું મામાલવ નામ આ જ વાતની સાબિતી હતું. એ માને છે કે દરેકમાં સુધરવાની, બદલાવાની અને યોગદાન આપવાની ક્ષમતા હોય છે, ફક્ત તક અને ટેકાની જરૂર હોય છે.
શરૂઆતમાં એમની પ્રેરણા અલગ હતી, ડ્રગ્સ મેળવવા, પકડાઈ ન જવું, પણ પછી એમની પ્રેરણાઓ કેવી રીતે બદલાઈ?
હા, શરૂઆતમાં તો વ્યસન જ બધું ચલાવતું હતું, ગુનાખોરી પણ જરૂરિયાત હતી, શોખ નહીં. પણ ધરપકડ અને જેલવાસ પછી એમની મુખ્ય પ્રેરણા બની પ્રાયશ્ચિત કરવાની, પોતાના બાળકો માટે. એમનું જીવન જે રીતે વેરવિખેર થઈ ગયું હતું, એમનો વિશ્વાસ પાછો જીતવો, એમના માટે એક સ્થિર, સન્માનજનક જીવન ઊભું કરવું, એ એમની સૌથી મોટી પ્રેરણા બની.
અને પછી જ્યારે સફળ થઈ ગયા, સ્થિર થઈ ગયા, ત્યારે શું?
ખામીઓ છે જેણે મને અને મારા જેવા બીજા ઘણાને નિષ્ફળ કર્યા, એને બદલવા માટે કંઈક કરવું.
એમની પોતાની સફર જ બીજાઓ માટે આશા બની ગઈ.
આ આખી અદ્ભુત અકલ્પનીય સફરમાં એવી કઈ ત્રણ ક્ષણો હતી જેને આપણે કહી શકીએ કે આ નિર્ણાયક વળાંક હતા જેણે બધું બદલી નાખ્યું?
સારો સવાલ છે. પહેલો વળાંક તો હું માનું છું કે પેલું પ્રથમ વિકોડિન પ્રિસ્ક્રિપ્શન જ હતું.
હા, એ શરૂઆત હતી.
દેખીતી રીતે એક સામાન્ય ઘટના, પણ એણે જ પતનનો માર્ગ ખોલ્યો. શારીરિક પીડા તો દૂર થઈ, પણ સાથે સાથે પેલી ઊંડી માનસિક પીડા, પેલી અપૂર્ણતાની લાગણી પણ દબાઈ ગઈ. મગજનું કેમિસ્ટ્રી બદલાઈ ગયું, વ્યસનનો દરવાજો ખુલી ગયો.
બરાબર. બીજો વળાંક તો નિશંકપણે એમની ધરપકડ. ઘરમાં પોલીસનો દરોડો એ એમના બેવડા જીવનનો, એમના પરફેક્ટ દુનિયાના ભ્રમનો હિંસક અને જાહેર અંત હતો. એ સંપૂર્ણ પતન હતું, પણ એ જ બિંદુ હતું જ્યાંથી પુનર્જન્મ શક્ય બન્યો. બધું જ છીનવાઈ ગયું, પણ વાસ્તવિકતા સામે આવી ગઈ. એક જીવન પૂરું થયું, નવા માટે જગ્યા બની.
અને ત્રીજો, કદાચ સૌથી મહત્વનો વળાંક.
મારા મતે ત્રીજો અને સૌથી વધુ પરિવર્તન લાવનાર વળાંક હતો બોસ સમક્ષ ભૂતકાળની કબૂલાત, ડગ અબ્રામ્સ સામે સત્ય કહેવું.
હા, એ કબૂલાત અને એમનો પ્રતિભાવ.
બરાબર. વર્ષો સુધી ડરમાં જીવ્યા પછી આટલી નબળાઈ બતાવવી અને સામે છેડે જજમેન્ટને બદલે કરુણા અને સ્વીકૃતિ મળવી, આ ક્ષણે એમને ખરા અર્થમાં આઝાદ કર્યા. એ સાબિત થયું કે હા, બીજી તક શક્ય છે. અને એ ક્ષણ પછી જ તેઓ પોતાના ભૂતકાળ સાથે શાંતિથી જીવી શક્યા. પેલો શરમનો પડછાયો જાણે હટી ગયો.
લારાની વાર્તામાંથી આપણે સામાન્ય માણસ તરીકે શું શીખી શકીએ? એવા કયા પાઠ છે જે આપણા રોજિંદા જીવનને પણ સ્પર્શે છે?
ઘણા બધા છે. એલો અને સૌથી મોટો પાઠ તો શરમનો સામનો કરવા વિશે છે. શરમ એક પડછાયા જેવી છે. લારા પહેલાં નથી ભાગી, પણ છેવટેનો સામનો કર્યો, એને સ્વીકારી. આ બતાવે છે કે શરમથી ભાગવાને બદલે એને સમજવાથી, એને સ્વીકારવાથી મુક્તિ મળે છે. આપણી ભૂલો આપણી શક્તિ બની શકે છે, આપણને વધુ સહાનુભૂતિવાળા બનાવી શકે છે.
બીજો પાઠ મને ઓળખની જટિલતા વિશે દેખાય છે. આપણે કોઈ એક જ વસ્તુ નથી. લારા માતા હતી, વ્યસની હતી, કેદી હતી, એજન્ટ હતી, લેખક હતી, બધું જ.
સાચી વાત.
આપણી ઓળખ બદલાતી રહે છે. આપણે આપણા સૌથી ખરાબ કામ કરતા ઘણા વધારે છીએ.
ચોક્કસ. અને આ જ વાત બીજી તકના મૂલ્ય પર ભાર મૂકે છે. લારાની સફળતા સમાજને પૂછે છે કે આપણે કોને બીજી તક આપવા તૈયાર છીએ. એ બતાવે છે કે જો સાચો ટેકો મળે અને વ્યક્તિ પોતે પ્રતિબદ્ધ હોય તો ગમે તેવા ભૂતકાળમાંથી બહાર આવી શકાય છે અને સમાજ માટે કંઈક સારું કરી શકાય છે.
અને છેલ્લે પેલો સંપૂર્ણતાનો ભ્રમ. લારા શરૂઆતમાં પરફેક્ટ દેખાવાની જાળમાં ફસાઈ ગઈ હતી. આ આપણા બધા માટે ચેતવણી છે.
હા,
કે બહારથી બધું બરાબર દેખાડવાની કોશિશ ઘણીવાર અંદરથી ખોખલા કરી દે છે. પ્રામાણિકતા ભલે થોડી અસ્તવ્યસ્ત લાગે, પણ એ જ સાચી શાંતિ અને મુક્તિ આપે છે.
ખરેખર આ વાર્તા આપણી પોતાની ધારણાઓ પર, સમાજના માપદંડો પર ફરીથી વિચાર કરવા મજબૂર કરે છે.
તો આટલી ઊંડી ચર્ચા પછી અંતે લારા લવ હાર્ડિનના જીવનમાંથી એવા કયા ત્રણ મુખ્ય તારણો છે જે શ્રોતાઓ પોતાની સાથે લઈ જઈ શકે?
ચોક્કસ. પહેલું, એક ભાવનાત્મક બોધપાઠ. શરમ એ અંધારામાં જ જીવે છે. જ્યારે આપણે આપણી પીડાદાયક વાતો, આપણી ભૂલો વિશે હિંમતભેર વાત કરીએ છીએ, તેને સ્વીકારીએ છીએ, ત્યારે શરમની પકડ ઢીલી પડે છે. બોલવાથી, વહેંચવાથી રાહત અને શક્તિ મળે છે. શરમ મૌનમાં ટકી રહે છે, બોલવાથી નહીં.
બરાબર. બીજું, એક બૌદ્ધિક બોધપાઠ. આપણી ફોજદારી ન્યાય પ્રણાલી ઘણીવાર સજા પૂરી થયા પછી પણ ભૂતપૂર્વ કેદીઓ માટે એક કાગળની જેલ બનાવે છે.
હા, એ પેપર પ્રિઝન.
ગુનાહિત રેકોર્ડને કારણે નોકરી, ઘર, લોન જેવી મૂળભૂત જરૂરિયાતો મેળવવામાં પણ ભયંકર મુશ્કેલીઓ આવે છે. આ સિસ્ટમ જ પુનઃપ્રવેશને લગભગ અશક્ય બનાવે છે. એટલે બીજી તક ફક્ત વ્યક્તિની ઈચ્છા પર નહીં, પણ સિસ્ટમમાં સુધારા પર પણ આધાર રાખે છે.
અને છેલ્લે, એક સાર્વત્રિક બોધપાઠ. આપણે આપણા જીવનના સૌથી ખરાબ નિર્ણય કે કામનો સરવાળો નથી. દરેક માણસમાં, ભલેનો ભૂતકાળ ગમે તેવો હોય, પરિવર્તન પામવાની, વિકાસ કરવાની અને કંઈક સારું યોગદાન આપવાની ક્ષમતા રહેલી છે. આ કરુણા, આ વિશ્વાસ આપણે આપણી જાત માટે અને બીજાઓ માટે રાખવો જોઈએ.
લારા લવ હાર્ડિનની વાર્તા ખરેખર યાદ અપાવે છે કે માનવ ભાવના કેટલી અદ્ભુત રીતે સ્થિતિસ્થાપક હોઈ શકે છે. પતન પછી પણ પુનર્નિર્માણ શક્ય છે.
અને આજના વિશ્લેષણ પછી એક વિચાર મનમાં રહી જાય છે. જો સમાજ તરીકે આપણે શરમ અને સજા પર થોડો ઓછો ભાર મૂકીએ અને કરુણા, સમજણ અને પુનર્વસનની તકો પર વધુ ધ્યાન આપીએ, તો લારા જેવી કેટલી વધુ સફળ પુનરાગમનની વાર્તાઓ આપણને જોવા મળે.
સાચી વાત છે. આ વિચાર સાથે જ
હા, આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા હંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.